એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી અંગત નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ પ્રવીણ દરજી દ્વારા લિખિત ખિસકોલીઓ. ઓડિયો પઠન પાર્થ મારુ. ઋતુઓ આટલી ક્યારેય અનિયમિત નહોતી એ બધી શું માની બેઠી હશે એમની જાતને? જાણે હવે એમને કોઈ નિયમ બિયમ રહ્યા જ નથી. ઘડીકમાં આગ ઉગતું ગ્રીષ્મનો ચંડ મુખ નજરે પડે છે તો ઘડીકમાં કહનાની બંસીના સુરો બનીને વર્ષા આવી પડે છે. ક્યારેક એમ થાય કે ના, આ પવન વહી આવે છે એ દક્ષિણનો જ હશે. પણ માંડ આવું વિચારો ન વિચારો ત્યાં તો આંતરબાહ્ય શેકી નાખે તેવો ધામ શરૂ. પાનખર અને વસંતે પણ જાણે જરા જુદી રીતે દોસ્તી કરી લીધી લાગે છે. ક્યારેક બંનેની સરહદો નક્કી કરવાનું મુશ્કેલ બની જાય છે. આ અનિયમિતતાની વાતને હજી આગળ ચલાવી શકાય તેમ છે, કારણ કે એક જ દિવસમાં આ ઋતુઓ ભાત ભાતના નખરા કરે છે. જાદુગરણી જેવીઓને કહેવું તો શું કહેવું? ના, એમની સામે કશી ફરિયાદ કરવા હું આ વાત તમને નથી કરતો. એક જુદા જ કારણસર આજે જરા આ બળાપો કાઢ્યો છે. વાત એમ છે કે વર્ષા પછી શરદના ટાણે જ્યાં સાંજુકે સમયે રોજ હું બેસું છું, એ નજર સામેની પાડ ઉપર થોડા કપોત યુગલો આવીને બેસતા હતા. ક્યારેક એમની હાજરીમાં તો ક્યારેક એમની ગેરહાજરીમાં ચકારાણા ચક્કીરાણી પણ દરબાર ભરીને બેસતા. આ વખતે છેલ્લા કેટલાક દિવસથી પેલા કપોત યુગલો ગાયબ થઈ ગયા છે. સ્વચ્છ આકાશ નીચે સ્વચ્છ પાડી ઉપર એમને અનેકવાર અહીં તહીં ઘૂમતા જોયા છે. ક્યારેક નર્યા પ્રેમનિરત ભોળા, તો ક્યારેક દર્પીલા ઘરરાડ સાથે. આખી સાંજ એમની વિવિધ ચેષ્ટાઓ નિહાળવામાં ખર્ચી નાખવાનું મન થાય એટલું જ એમાં વૈવિધ્ય. ચકારાણા ચકીરાણીના દરબારની મજા પણ કંઈક ઓર રહેતી. કોઈ ગુસ્સાવાળું નવું સૌ યુગલ પરસ્પરને સાંભળ્યા સમજ્યા વિના એકબીજા ઉપર ઊંચે સાદે બોલી ગુસ્સો ઠાલવતું હોય એવું એક મધુર ચિત્ર ખડું થાય. ગુસ્સો ખરો, પણ પડ વિપડ, થોડીક વારમાં તો પાછા એકમેકમાં ઓળઘોળ. એમની પહોળી થતી ચાંચો, ગળા નીચે ફૂલી જતો ગાદી જેવો ભાગ અને પાંખોના અંદરના આવેગ પ્રમાણેનો ફફડાટ, એ બધું નોંધીએ તો જાણે એમ લાગે કે આ લોકો હવે છૂટાછેડા લઈ લેશે. હમણાં જ કોઈ વકીલ મારફતે એની કાર્યવાહી શરૂ કરશે. હવે આ બે જણ જે રીતે ગુસ્સો પ્રકટ કરી રહ્યા છે એ જોતા ક્યારેય મળવાનો વિચારે જ નહીં. પણ આપણે આપણી બધી ગણતરીઓમાં ઊંધા પડી જઈએ. એ બે જણ તો થોડીક વારમાં એકબીજાની ચાંચમાં ચાંચ મૂકી પાછા મસ્ત. આપણે એમના વિશે કશું વધુ વિચારીએ તે પહેલાં તો હસતા હસતા આપણી પાસેથી ફર કરીને ક્યાંક તે ઉડી જાય છે. પંખીઓની બાબતમાં આમ આપણે છેતરાઈ જઈએ છીએ, પણ આ છેતરાવાનો આનંદ લૂંટવા જેવો છે. સાંજનો થોડોક સમય આવી રીતે છેતરાવા માટે વર્ષોથી અલગ કાઢી રાખ્યો છે. આપણે થોડાક આડે પાટે ચડી ગયા. મનમાં એક બીજી જ વાત અત્યારે રમ્યા કરે છે. અત્યારે પેલી છદમી સાંજ છે. એ જ પાડની સામે ખુરશીને અઢેલીને બેઠો છું. શરદનું શુભ્ર આકાશ છે, પણ પેલા કપોત નથી, પેલી ચી ચી કરતી ચકલીઓ નથી. આમ બનવાનું કારણ મને પેલી ઋતુઓનો સ્વેચ્છાવિહાર લાગે છે. એમના એવા જાત જાતના નટારમથી પહેલાં કપોત કે પેલી ચકલીઓ જરૂર ભ્રમિત થયા લાગે છે. એટલે તો હમણાંથી એમને આ બાજુ ફરકતા જોતો નથી. એમની પેલી ચેષ્ટાઓને ફરીથી નિરખવા મન વિહવળ બની ગયું છે. બોલો, ઋતુઓ સામે પછી બળાપો કાઢવાનો અધિકાર ખરો કે નહીં? પણ હમણાં હમણાં એક નવી ઘટના બનતી રહી છે. પેલી પાડ ઉપર એક બીજું વિશ્વ રચાવું શરૂ થયું છે. ઝાડ કે ઝાડની આસપાસ આંટા માર્યા કરતી કે તેની ઉપર ચઢ ઉતર કર્યા કરતી ખિસકોલીઓ પિયર જેવા વૃક્ષને છોડીને આ પાડ ઉપર આંટા માર્યા કરે છે. પાડ ઉપરથી છેક બેઠક ખંડમાં અથવા તો પાડ ઉપરથી એકદમ માછલીની જેમ સરકીને સામેના ઘરના છાપરા ઉપર એમ એમની આવન જાવન ચાલુ થઈ છે. ક્યારેક છેક બાથરૂમની જાળીમાં મૂકેલા બ્રશ, ટૂથપેસ્ટ કે ઉલિયાને પણ તે રમણભમણ કરીને નીચે પાડી નાખે છે. આજે એનો વિહાર છેક દિવાલ ઉપર ટીંગાડેલી ઘડિયાળ સુધી લંબાયો. એમાં એક જરા મોટી લાંબી છે, બીજી ત્રણેક હજી ઘડતર દશામાં લાગે છે. કદાચ પેલી મોટી લાંબીનો જ એ પરિવાર હોય અથવા તો એનું સખીવૃંદ હોય. શકુંતલાઓને પ્રિયંવદાઓ હોય ને? પેલી ત્રણ છે તો મોટીના જેવી ચપળ, પણ જરા ગભરું. સરકી જતા પહેલાં આમ તેમ આંખોને એ ઠેરવી લે છે. લાગ મળે એ ઇપ્સિત જગાએ ઘૂસ મારી દે છે ને ભય જેવું જણાય તો પૂછને આમ તેમ કરી ને સામેની પેલી સુરક્ષિત છતવાળી જગાએ તેઓ ના તેણીઓ ચાલી જાય છે. પેલી મોટી લાંબી સહેજ જમાનાની ખાધેલ લાગે છે. એ તો નિરાતે પાડ ઉપર લટારો માર્યા કરે છે. થોડો ઘણો ખખડાટ ભભડાટ થાય તો કાન સરવા કરી લે છે, પણ આંખો ઉલાડતી ઉલાડતી એ જવું હોય ત્યાં જઈને જ જંપે છે. વાલમાં એને હું બદમાશ કહું તો માફ કરજો, ભારે ચતુર છે એ. જુઓ, અત્યારે આંખો તંગ કરી મો ખુલ્લું રાખી આગળના બે પગ ઊંચા કરી એ કશો અનુનય કરી રહી છે. એના મોનો રતુમડો માખણ જેવો પોચો પોચો ભાગ જોયો? કશું ખાવાના મૂડમાં છે અત્યારે એ? કાન તો એના આ બધી વેળા સરવા અને સરવા જ. અને પાછળની પેલી પૂંછડી હલ્યા કરે છે સતત, એની બધી મુસ્કાનને ઝીલીને. રામાયણના વાલ્મિકીને આવી જ કોઈ કોમળ કોમળ ખિસકોલી સ્પર્શી ગઈ હશે ને? વાલ્મિકીને જ નહીં, કોઈને પણ સ્પર્શી જાય એવું આ ખિસકોલીઓનું જગત છે. એની નાજુક મૃદુ પીઠ ઉપર એકવાર હાથ ફેરવવા મળે તો ખિસકોલીઓનું પેલું આખું જગત ઉઘડી રહે. કોમળ કોમળ કોમળ. આપણા ઉમાશંકરે તો એની પીઠ ઉપરના પટ્ટાને રામની આંગળીઓના જ ચિહ્નો લેખ્યા છે ને. રામનો સ્પર્શ પામેલી ખિસકોલીઓ આવી ચંચળ વીજળીક ગતિવાળી જ હોય ને? અત્યારે એ કોમલાંગીઓમાંની ત્રણ નીચે દોડાદોડ કરી રહી છે ને પેલી મોટી હજી પાડ ઉપર જ આસનસ્થ છે. ઘડીકમાં એ પણ સરકી જશે અહીં તહીં ક્યાંક. છેલ્લા કેટલાક દિવસોથી આ પાડ ઉપર હવે એમના ડેરા તંબુ છે. એમને જોતા જોતા ઘણીવાર એવો વિચાર આવે છે કે કોઈક નાના નાના પગે દડબડ દડબડ દોડી રહ્યું છે, કોઈક દાદાજીનો ડંગોરો લઈને ઘોડો ઘોડો રમી રહ્યું છે, કોઈકના મોટા જોડામાં નાના નાના પગ નંખાયા છે ને તે ઘસડાતું ચાલે છે, કોઈક ટાબર્યું જાણે કે નિશાળેથી આવીને દફતર ફેંકીને ઝટ દોડતું આવી ઝાડ ઉપર આંબલી પીપળી રમી રહ્યું છે, એક ભોળો ભોળો ચહેરો ખિલખિલ હસ્યા કરે છે. પેલી ખિસકોલીની જેમ એ પણ એના બે હાથ મો પાસે લાવીને આનંદ વિભોર બનીને કશુંક બટકાવે છે. પાડ ઉપરની ખિસકોલી હવે સરકી ગઈ છે પેલી છત તરફ. પેલી ત્રણ નાજુક હજી વરંડામાં બારણા પાછળ સંતા કુકડી રમ્યા કરે છે. પેલી મોટી ફરીથી કદાચ પાડ ઉપર પાછી આવશે, પણ હવે ધીમે ધીમે શરદનું આકાશ શ્યામ થતું જાય છે, સાંજ ઢળતી જાય છે. ખિસકોલીઓ પાછી એમના ઘરમાં જતી રહેશે, પણ અહીં હવે ચિત્ત પ્રસન્ન છે. ખિસકોલીઓની એમાં ચડ ઉતર ચાલુ છે ને સાથે એક બીજી ચડ ઉતર પણ. પણ જવા દો એ વાત, પહેલી ઋતુઓની અનિયમિતતા સામે હવે બળાપો કાઢવો નથી. સંભવ છે એની અનિયમિતતા જ કદાચ આ ખિસકોલીઓના કોમળ કોમળ જગતને આજે અંકે કરી આપ્યું હોય એમ બને ને.